કેટલું બધું પરમા અને વ્યવહાર જગતના જે કહેવાતા સોશિયોલોજીસ્ટ નામ તે બધા જે છે એ બધાનું જ્ઞાન કેવું ટૂંકું પડી ગયું, અડધું જ્ઞાન નથી એને 50%. કેવાય એક એક જણ થી બે જો આ છે બે છે. તમે જેની ગણતરી કરો છો, જેની ડેટા એકત્ર કરો છો, જેની માહિતી લો છો, જેના સ્ટેટિસ્ટિક્સ બહાર પાડો છો, જેનું વર્ગીકરણ કરો છો, જેનું પૃથ્થકરણ કરો છો અને જેના આધારે નવી નવી યોજનાઓ બનાવો છો, નવા નવા ટેક્સ નાખો છો, ભૈયા ભાઈ નથી એ તો કોઈ બીજા જ છે. તમે કહો છો અમે તમારા કલ્યાણ માટે બધું કરીએ છીએ. અરે પ્રભુ, તમારી એકેય યોજનાથી અમારું કારણ કે હું દેહ નથી. અધ્યાત્મ જગતનું સાર સૂત્ર ભૌતિક જગતને હજુ એની ધ્યાનમાં પણ નથી. તમામ જ્ઞાનનો સ્વાર દેહથી આત્મા ભિન્ન છે. આ આટલું મુષ્ટિ જ્ઞાન, આ બેઝિક જ્ઞાન, આ મૂળ જ્ઞાન, મૂળ પદનું જ્ઞાન, એ દેહથી આત્મા જુદો છે. અત્યાર સુધીનું જે કાંઈ જ્ઞાન છે એનો આધાર હું છું, આત્મા એટલે હું, મારું કલ્યાણ એટલે હું, અને હું એટલે એ દેહ. મારું કોઈ માનતું નથી. કોણ નથી માનતા? બે ભાવમાં આ જીવ જીવે છે. એટલે કસાય બંધ સિવાય એટલી પ્રવૃત્તિ થઈ શકતી બે ભાવ કે બંધ ભાવ છે, અને આત્મભાવ કે અબંધ ભાવ. બે ભાવમાં જીવવા માટે કસાય સિવાય જીવી શકાય નહીં, અને આત્મભાવમાં રહેવા માટે કસાય હોય અકસાય સિવાય ચાલે. સમસ્ત અધ્યાત્મ આત્મા ઉપર બેસેલું છે. અધ્યાત્મ એટલે આત્મા સંબંધી શાસ્ત્ર, આત્મા સંબંધી વિજ્ઞાન, એને અધ્યાત્મ કહેવાય. જ્યાં આત્મા ન હોય ત્યાં અધ્યાત્મ શું? તો એ આપણે કે હું અધ્યાત્મ પ્રવૃત્તિમાં બહુ રસ મને અધ્યાત્મ, મને અધ્યાત્મમાં બહુ અનુભવ. આત્મા એનું કેન્દ્ર છે. સમસ્ત અધ્યાત્મનો પ્રાણ આત્મા છે, અને આ જ્ઞાન આત્મા સંબંધી જ્ઞાન એને જ પરમાત્મા જ્ઞાન કહ્યું છે. બાકીનું બધું જ્ઞાન જો હોય આગમની સાક્ષીએ તમને કહીએ છીએ કે નવ પૂર્વનો અભ્યાસ કર્યો હોય તો પણ એ બધું જો જીવની જ્ઞાનીઓની તો અજ્ઞાનને જ્ઞાનમાં ફેરવવા માટેનું એક જ કામ કરવાનું. જો જીવને જાણ તો એ બધું જ્ઞાન, અને જો જીવને ન જાણે તો બધું. સમસ્ત વિશ્વનો આધાર આત્મા છે. જો ચેતન પદાર્થ નથી તો આ જગતમાં શું છે? ચેતન આધાર છે અધ્યાત્મ. આ જ્ઞાન એનો સાર પહેલા વહેલા શરૂઆતની અંદર એના આધાર ઉપર સંકેત થાય. સંકેતનો પાયો સદ્જ્ઞાન છે, અને આ સદ્જ્ઞાન એ જ આપી શકે કે જેણે એ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જે આત્મારૂપ થયા છે તે આત્મા બતાવી શકે, તે આત્મા બતાવે છે, અધ્યાત્મનો માર્ગ બતાવી શકે. માટે આખો આધાર મૂકી દીધો કે જીવને લક્ષણ કીધા, આત્માનું સ્વરૂપ ઓળખાયું, આત્માના ગુણ ઓળખાયા, એ બધામાં કીધું કે આ તો જ્ઞાન મંત્ર છે, અનંત જ્ઞાનનો ધણી છે, અનંત જ્ઞાનનો ધણી છે, માલિક છે, તારી સત્તામાં અનંત જ્ઞાન પડ્યું છે, અનંત દર્શન જ્ઞાન તું આવું તારું સ્વરૂપ છે. આવું સ્વરૂપ હોવા છતાં સાહેબ અજ્ઞાન કેમ છે? તો કે અજ્ઞાન એ છે કે તું તારા સ્વરૂપનું ભાન કરે નથી, સ્વરૂપનો અભાવ નથી, બાંધ. જેમ કરોડો રૂપિયાના માલિકીના ઘરમાં ખજાનો છુપાઈને પડ્યો છે અને રેલવે સ્ટેશન ઉપર ભીખ માગતો થાય છે કે કોઈ આપજો બાબા, આ ગરીબ ઉપર કોઈ દયા કરો. અને જે જાણતો તમે કીધું પેલા, તું ભિખારી, તું ભીખ માંગ, રોટલાની પૈસાની આ શું તેનાયું છે? કેમ તારા ઘરમાં જા, જરા ખોદ, કેટલું ધન તારા ઘરમાં તારા બાપાએ રાખ્યું છે. આટલા અનંત ધનરાશિમાં તું તો ધનનો અભાવ નતો, પણ એને ભાન નતું. જેવું ભાન મળે એટલે હવે એમ કે જેને જોતું હોય લઈ જાય. એવો સરસ પ્રશ્ન નીકળો મારે ચાલતા કે સારા સદગુરુ ને ક્યાં મૂકી દીધો વચમાં? સાહેબ, આટલો આ જીવ જ્ઞાનવંત છે તો એને વળી એના સદગુરુ વિના ન થાય? તો કે આ રહસ્ય, મૂળ માર્ગનું રહસ્ય, કે પોતે પોતાથી જ્ઞાન પામી શકે. સૂત્ર યાદ રાખો, પોતે પોતાથી જ્ઞાન ન પામી શકે. એટલે જ્ઞાન તો છે જ, પણ એનું ભાન ન થાય. કરવાનું શું છે? ભાન કરવાનું છે. જ્ઞાન તો પોતે એનો ધણી છે, હું પોતે જ જ્ઞાન સ્વરૂપ છું, પણ બસ એટલું જ તને ખબર પડે કે તું જ્ઞાન સ્વરૂપ છો, બસ એટલું છે.
સદગુરુ નામ ઉપદેશ કી આયો
ચમત્કૃતિ તો જુઓ. આપણને ભાન શબ્દ ક્યારે ખ્યાલમાં ન આવે, અહીંયા ભાન લખ્યું છે. પછી એમ કે ગુરુ જ્ઞાન આપે, ગુરુ ભાન કે તું જ્ઞાની છો, તારામાં જ જ્ઞાન પડ્યું છે. તો આવો દેહાદિથી જૈન આત્મા એ તમામ અધ્યાત્મનો, તમામ જ્ઞાનનો, આ જગતના રહસ્યનો સારભૂત તત્વો એ તો આ છે કે દેહ ને આત્મા બે, અને આખું જગત જળ અને ઉદગલના સંયોગની રમત છે, ખેલ છે. જળ અને ચેતનમાં એ જે પૂતગળો છે એનો સંયોગ છે, એટલે જગત છે. જગત એટલે ચૈતન્ય, જો ચૈતન્યના ઠેકાણે હોય અને પૂતગળ પૂતગળના ઠેકાણે હોય તો જગત જેવી કોઈ ચીજ છે જ નહીં. આખું જગત જળ ચેતન નો સંયોગ છે, એ સિવાય કઈ નથી. એમાંથી ચેતન નીકળી જાય તો આપ મુવા તો ડૂબે, દુનિયા છે જ નહીં તારું જગત. આ જ્ઞાન, આ પાન એને ગુરુ વિના મળતું. કયું જ્ઞાન તેનું નામ ખાસ? તો ખાસ જ્ઞાન કયું? તો કે ભાન સ્વરૂપ નું ભાન કરાવવું, એ કયું જ્ઞાન? સવાલ કરતા હતા કે જ્ઞાન ના પાંચ પ્રકાર, મતિ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન, બૌદ્ધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન. આમાં ખાસ જ્ઞાન કયું ગણવું? આ જ્ઞાન છે, એ જ્ઞાન મારામાં છે, એનું ભાન થાય ખાસ જ્ઞાન. અને આ બીજો કોઈ ન કરાવી શકે, સદગુરુ કરાવી શકે. પામેલો તો મારશે, જાગેલો જગાડશે, જે સ્વયં અલૌકિક છે એ જગતના અંધકાર દૂર કરી શકે, જે સ્વયં અંધારામાં ગોઠા થાય છે, આખરે છે, શંકામાં ગળતા થાય છે, એ જગતના દીવાને શું થશે? જેનો ખુદનો દીપક બુજાયેલો છે એ બીજાના દીવડા શું સમજાવશે? સ્વયં જ્યોતિ સ્વરૂપ થયા વિના અન્યના અંધકાર દૂર થઈ ન શકે. પાયો મૂકી દીધો જ્ઞાનમાં કૃપાળુદેવે કે દેહની આત્મા જુદા છે, એ ગુરુ જ્ઞાન ઉપદેશથી જાણ્યો એને ભાન કરાવી દે, એમાં દેહી નથી આપ્યો અને આત્માએ ગુરુએ આપ્યો, ગુરુએ દેહ પણ નથી આપ્યો અને આત્મા નથી. જે જ્ઞાને કરીને જાણ્યું દે એને તો મને જણાવ્યું નથી, દેહ આપ્યો કે નથી તોય મેં દેહ જાણી લીધા, કેવું રહસ્ય છે આ! જે જ્ઞાન કરીને જાણ્યું તેની વર્તે શુદ્ધ પ્રતીક, બસ આ ભાન થયું. પ્રતીતિ એટલે ભાન, યથાર્થ ભાન. જેવું ગુરુએ કીધું કે ભાઈ જુદા છે, એવું જુદા પણ આનું ભાન. અત્યાર સુધી એક પણ આનું ભાન હતું કે મારો આત્મા ને મારું ખોડિયું કઈ બે જુદા છે? મારો આત્મા ને મારું ખોડિયું એક મેં તદ્રુપ ભાવથી હું જીવતો હતો અને પ્રભુએ એ જ્ઞાન જે કીધું કે આ બે જુદા છે એમ જ્યાં કીધું તો એની વાણીના રણકારે ચમત્કાર કર્યો મારા. એમ તો તમે કહો એ પ્રભુ ખોટું મારા સદગુરુ કહે છે. તો મેં વિચાર કર્યો તો પ્રતિ કોને થઈ? સદગુરુને થઈ કે મને થઈ? મને સદગુરુ ને તો હતી એટલે કઈ કીધું, પણ મને આવી પ્રતિતિ. અને પ્રતિતિ એવી થઈ કે સદગુરુ ને કહે છે કે જોજો મારી પ્રતિતિ તમે શુદ્ધ પ્રતિતિ કહેજો, સાચી છે કે નહીં નિર્ણય તમે કરજો. જાણો સર્વેથી ભિન્ન અને અસમ, આપે કીધું જુદા છે તો હવે જુદા કેવા છે હું તમને કહું. જુઓ શિષ્યનું ભાન, જુઓ શિષ્યની જાગૃતિ, જુઓ શિષ્યની પ્રતિતિ. જિજ્ઞાસુની આજ આટલી તડપણ જયારે જીવમાં હોય, તમન્ના હોય જિજ્ઞાસાની, ત્યારે તત્વનો એક સંકેત મળે તો બધું સમજી જાય. મહાવીરના ત્રણ શબ્દથી ગણધર્વે દ્વાદસાંગીની રચના કરી. દ્વાદસાંગીનું જ્ઞાન કેટલું કે બારમા અંગની અંદર એક ભાગ એટલે ચૌદ પૂર્વ અંગ, બાર એની અંદર બારમું અંગ અને એની અંદરનો એક દસમો ભાગ જે અત્યારે વિચ્છેદ છે એ કેટલું? તો કે ચૌદ પૂર્વ. દ્રષ્ટિભાગ એ ચૌદ પૂર્વ. તો આખું આ કેટલું? તો આને ત્રણ શબ્દોમાં આ ગણધર્વે આ એને ભાન કરાવ્યું. અનંત જ્ઞાન ખીલી ઉઠ્યું. ગુરુએ જ્ઞાન આપ્યું નહીં, ગુરુએ સંકેત આપ્યો. ગુરુના સંકેત જીવતા આવડવું છે, ગુરુના ઈશારા જીવતા આવડવું છે. અત્યારે તો સંકેતની ક્યાં વાત કરો? ગુરુ ઊંધો પડી જાય ગુરુ બોલીને તો સમજાય, કઈ સમજાય, કઈ પકડાય? કાં તો ગુરુ ઠેકાણા વિનાનું હોય ને કાં શિષ્ય ને જિજ્ઞાસા ન હોય. બે નથી
જૂના ધર્મ લ્યો જાણ મારા સંતો, જૂના ધર્મ લ્યો જાણી રે ઓ કોઈ ગણયો હો તૃષાન એ નીચે પાણી રે ઓ, કાં તો એનું અંગ પાળશું કાં તો સરિતા સુકાણી મારા સંતો, જૂના ધર્મ લ્યો જાણી રે ઓ.
કિનારે જેવો ઉભો છે ને એની તૃષા છીપાતી નથી. અરે ભાઈ, કાંઈ આળસુ નો પીર ઠેકાણા વિનાનો અને કા શંકા છપાઈ ગઈ, કા મારો ગુરુ જ્ઞાન વિનાનો છે અને કા શિષ્ય જિજ્ઞાસા વિનાનો છે, નહીં તો આ કોઈ દિવસ બને નહીં. નદીના માથે બી દર્શ્ય તૃષા ન છૂટે એવું બની શકે. આ યોગાનો ગુરુ શિષ્યનો બોધ અને જિજ્ઞાસાનો યોગાનો કરવો જોઈએ. આટલું જ માત્ર કીધું કે દેહ ની આત્મા જુદા છે, તો એને શોધ ક્યાં સુધી કરી? પ્રકૃતિ કેટલે સુધી કરી? વિશ્વના તમામ પદાર્થોથી હું જુદો છું, તમે મને દેહ નું જ કીધું. ગુરુના ઉપદેશમાં શું કીધું છે? હવે હું તમને કહું એ જુદા છે, કેટલા સુધી કેટલે સુધી જુદા છે? સર્વે થી ભિન્ન છે. અને હવે બીજું કહું કે બે ભેગા છે પણ ખરેખર આ આત્માથી અસંગ છે. આ દેહ નો સંગ ખોટો છે, એ મને પકડાય. હું સંગી છું અને તમે મને કીધું કે આ બે જુદા છે અને મેં જુદા સમજો. આ પ્રતીતિ થઈ ગઈ. હવે આવો સ્થિર સ્વભાવ થઈ ગયો. આવો જો સ્થિર સ્વભાવ થાય, એક પણી અને અવિરૂપ થાય, આત્મારૂપ થાય, બસ હવે આ જ્ઞાન દર્શન અને ચારિત્ર તો કે છે. આ જીવનો મારા જીન મારગ તે પામ્યો રે, ત્યાં પામ્યો તે નિજ સ્વરૂપ. બસ તું તારું સ્વરૂપ અને જે સત્ય સ્વરૂપ છે, દેહ છે એ અસત છે, આત્મા છે ચેતન છે તે સત છે. આ દેહમાંથી જુદા પાડીને તે સત સ્વરૂપ પ્રાપ્ત કર્યું અને સત સ્વરૂપમાં તું ઠર્યો, સ્થિરતા પ્રાપ્ત કરી. બસ આ જે છે એ જ શાસ્ત્રનો સાર છે. એટલી સરસ વાત નથી આ માર્ગ તમે મેળવ, એ માર્ગ એ જ મોક્ષ છે. એટલે કૃપાળુ દેવની ભક્તિનું એક પદ આવે છે, સરસ લખ્યું છે કે માર્ગ પણ તમે છો અને મોક્ષ પણ તમે છો. આજે છ હતા, કાલે હતો શ્રી રાજ. તમે માર્ગ છો અને તમે જ મોક્ષ છો. આ વાત નથી. એટલે હવે કહે છે એવા મૂળ જ્ઞાનાદી સાહેબ, તો બહુ સરસ કહેવાય. વિવિધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય એટલે પાછું આવતો અમારે સાહેબ, અમારે પણ આ એટલે કૃપાલ ગુરુ કહે છે કે આ માર્ગ છે. હવે જો તમને આટલું વાંચ્યા પછી, સાંભળ્યા પછી, વિચાર્યા પછી જો પામવાની ઈચ્છા હોય તો વાત કહો, નહીં તો તમે તમારી વાત તમારી ક્યાં રાખો. અમારે ક્યાં એવું પામવું? અમારે આ દેહ ને આત્મા જુદા થઈ જાય એમને કહોવાય? એમ મરી જાય તો ગાંઠિયા કોણ ખાય? બસ કૃપાળુની કરુણા ક્યાં છે? પ્રશ્ન પણ છે ને ઉકેલ પણ, પ્રોબ્લેમ છે ને સોલ્યુશન છે. કે આ છે મૂળ માર્ગ, પણ સાહેબ અમારે મૂળ માર્ગ તો જોઈ છે, શું કરવું, ક્યાં જવું, કોને કેવું, આની કોઈ યુક્તિ ખરી? તો ત્યાં એવા મૂળ જ્ઞાનાદી સાંભળવા કે પામવા. અરે જ્ઞાની પુરુષ ક્યાંય અટકતા નથી. એક વાર આપણે એની સામાન્ય સ્વીકારી એટલે આપણે શેઠ સુધી લઈ જાય. આ એક એવો રાહબર છે, એવો સાથી છે, એવો સથવાર છે કે આપણે મંદિર સુધી પહોંચાડે. અગાઉના જમાનામાં કાઠિયાવાડમાંથી મુંબઈ જવું હોય ને તો કોઈ મોકલવો હોય તો પેલા શોધ કેવી કરવાની?
સંગત ને ટિકિટ ની પછી
પછી મોકલાય, ભાભી ને જવું છે, બેન ને જવું છે, બાબા ને મોકલવો છે, પણ હથવારો જોશે. અને એવો હથવારો માટે ઘર જવો, ઘર જવો શું તો કે આ ઘરે મોકલ્યા છે, ઘરે આ સદગુરુ નો સથવારો કરો. તને મૂળ માર્ગ બતાવશે ને અહીંયા પોતા દેશે, કેમ કે અધવત જ મૂકી દે તો તું તો પાછો અરવિંદ્રો છો. એવા મૂળ જ્ઞાનાદી સાંભળવાની વાત નથી, એવા મૂળ જ્ઞાનાદી. અને કયા જ્ઞાન? મૂળ જ્ઞાન. પાછું મૂળ આવી ગયું, માર્ગ એ પણ મૂળ, પદ એ પણ અને જ્ઞાનાદી એ પણ. એનો મતલબ કે મૂળ સિવાયના બીજા જ્ઞાન દર્શન ચારિત્ર હશે ક્યાં? એટલે આપણે ઔષધ લેવા જઈએ તો કે ભાઈ અસલ દેજો, ઓરિજિનલ મૂળ છે ને, કે પછી ડુપ્લિકેટ છે? હીરા હોય તો મૂળ છે કે પછી સિન્થેટિક છે કે અમેરિકન છે? એવા મૂળ જ્ઞાનાદી પામવાય શબ્દ સુખમ મૂળ મૂકો, મૂળ સંબંધી જ આ બધું છે જ્ઞાન દર્શન ચારિત્ર. બાકીના તો ઘણા છે જ્ઞાન દર્શન ચારિત્ર, મિથ્યાત્વ સહિતના આવીને મૂળ જોઈ છે. મૂળ જ્ઞાનાદી, જ્ઞાનાદી એટલે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ કહેતા ત્રણેયનો સમાવેશ થાય છે. પામવા શું કામ પામવા છે? અને જવા સાહેબ, પણ પામી ને કામ શું છે? અંકેલો કરવાનો ને સંસારનો, તો પછી આ ઘર કોણ હાચવશે? તું ભાઈ ઉભી કરવાની, તારે આની અંદર પામવાનું એ છે કે જૈનો સર્વેથી ભીન અને અસંગ, તો હવે કેનું વિલ કરવું છે? તારું કહે છે તો તેનાથી ભીન છું, સંપત્તિથી ભીન છું, છોકરાથી પણ સમજાય, છોકરાથી ભિન્ન નથી આવી ગયું, તું તારા દેહ થી ભિન્ન છો. તો એ તો ત્રીજી પેઢી થઈ ગઈ, એનાથી પણ તો મૂળ પામજે. અનાદિના બંધ હશે જવા, કેવો શબ્દ
મળ્યો,
જ્યારથી છે ત્યારથી બંધ અવસ્થામાં. ક્યારથી છે સાહેબ? પહેલો બંધ ક્યારથી? સાહેબ આત્માની બંધ અવસ્થા ક્યારથી? અને નિશ્ચયથી તો હું મોક્ષ સ્વરૂપ છું, હું તો મોક્ષ સ્વરૂપ છું, છતાં આત્મા બે એમાં વાક્ય ત્રણ, ત્રીજું શું કહે છે? કોઈ કારણથી તેને બંધ દશા વર્તે છે તેનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. આત્મા મોક્ષ સ્વરૂપ હોવા છતાં કોઈ કારણથી કારણ પકડાયું નથી, કારણ પ્રત્યે ભાન આવ્યું નથી, પણ બંધ દશા વર્તે છે એ તો હકીકત છે, ઇટ્સ રિયાલિટી. અને બોલો કૃષ્ણ જ્ઞાની શું કે? બંધ મોક્ષ છે શું કે છે? આ બંધ કઈ આત્માને હોય ને, આત્માને બંધ હોય, અબંધ છે, અભેદ્ય છે, અખંડ છે. બસ શબ્દોની રામાયણ સરસ ચાલે, પણ જ્ઞાની જે છે જે આત્માને પામેલા છે એટલે કોઈ કારણથી પણ એને ભર્ગ દશા વર્તે છે એનો સંશય ક્યારે સંશય કરે છે. દેહમાં દેહ ધારણ કરેલો છે અને આ આટલો સંસારનો આરંભ સમારંભની અંદર કરેલ છે તો બંધ નથી આત્માને. દેહ ને દેહથી બંધ છે તો અહીંયા સરસ વાત કે જવા અનાદિ બંધ. જો આજકાલનો બંધ હોય તો ગમે તે ચાલે, નાનો મોટો ઉપાય ડોક્ટર પાસે જઈ અને કંઈક સાહેબ બેકાર દિવસે જરા તાવ આવે છે તો કરે છે, પણ જે દર્દ હોય એમ કંઈક સાહેબ ક્યારથી છે તો ત્યાં બાય બર્થ ડિફેક્ટ છે. આ ડિફેક્ટ કેવી છે? આ અનાદિ છે. આ આત્માનું જ્યારથી આ લોકમાં અસ્તિત્વ છે ત્યારથી છે એ ખબર નથી, અનાદિથી. પણ રોગ ક્યારથી છે? બંધ ક્યારથી છે? આ એનો જન્મજાત રોગ કેવો શું કેવું કઈ ખબર નથી.
બંધ મોક્ષ સંયોગ થી જ્ઞાન લગે આત્મભાન, પણ નહીં ત્યાગ સ્વભાવનો ભાખે જીન ભગવાન.
આ સંયોગ થી છે, સંયોગ છે તો છૂટા પડી શકશે. અનાદિ થી હોવા છતાં નિદાન શું કર્યું? સંયોગ થી છે. આપણા મેડિકલ સાયન્સ ને રોગ એને સંયોગ નથી પકડાતો કે ના એ તો છે જ તારા જન્મ સાથ તારા અસ્તિત્વથી છે, તો કે ના અસ્તિત્વથી તું રોગી નથી. સંયોગ થી છે, બંધ અવસ્થા છે, પણ કેવી છે? સંયોગ થી છે. અને એ સંયોગની અવસ્થા બંધની ટકે ક્યાં સુધી? જ્યાં લગી
આત્મા
અભાન, એને ભાન નથી ત્યાં સુધી કે જ્ઞાન નથી ત્યાં સુધી. સમજાય છે? જ્ઞાન નથી ત્યાં સુધી, જ્ઞાન તો છે ભાન નથી. સંયોગ સાથે એકરૂપ થઈ ગયો છે એનું ભાન નથી, માટે આ સંયોગ તૂટશે. અમે તને કહીએ છીએ કે દેહ ને આત્મા બે જુદા.
તમે ભાન વિના છો કેવું દુઃખ લાગે? ભાન વિના કેવું દુઃખ લાગે?
વ્યવહારિક ભાન વિના નો છે એટલે દુઃખ લાગે, કેમ કે વ્યવહાર થી જીવીએ છીએ. પણ પરમાર્થ થી તો બધા જ્ઞાની કે છે કે બધા ભાન વિના નો છે. હવે બધા ભાન વિના ના હોય ને તો કોઈ કોઈ દુઃખ ન લાગે. જે ક્યારે હતું આવ્યું, જે ક્યારે પૂર્વે આવ્યું એ આવ્યું હોત તો પછી આ રેત જ નહીં, સંયોગ તો છૂટી જાય. કેમ કે મૂળભૂત નથી આ, તારો બંધ છે એ મૂળભૂત નથી. બંધ મોક્ષ સંયોગ, આ સંયોગ છે માટે છૂટી જવાનું છે. જેનો સંયોગ જેની સાથે થયો છે એનો વિયોગ થઈ શકે છે, થઈ શકે છે. એવા મૂળ જ્ઞાનાદિ પામવારે અને જવા અનાદિ. સાહેબ આ મૂળ માર્ગ મારે શા માટે સાંભળવો, પ્રાપ્ત કરવો? અનાદિના બંધ તારે જો જવા દેવા હોય, એનાથી છૂટવું હોય, એટલે બંધથી મુક્ત થવું હોય તો આ જ્ઞાનાદિ પામવાની જરૂર છે. જો બંધથી મુક્તિ ન જોઈતી હોય તો આ ખટખટમાં પડવા જેવું. અને જવા અનાદિ વન, એક બંધ શબ્દ મૂકીને અનાદિ શબ્દ મૂકીને આ ચમત્કારી તો જુઓ. પછી અત્યારે તો અનાદિ બંધમાં છે, અને જ્યાં સુધી ભાન ન થાય ત્યાં સુધી એ અનાદિની સાથે અનંત શબ્દ
લાગી
લાગે. પણ જો જ્ઞાન થાય તો ભાન થાય તો અનાદિ સાન ભાંગો બદલાય. અનાદિ અનાદિથી બંધ છે પણ એનો અંત આવી શકે છે. આપણે અનાદિ અનંતના ભાંગામાં થઈએ. આ મૂળ માર્ગ અથવા સદગુરુના બોધ દ્વારા અનાદિ શાંતના ભાંગામાં આવવાનું છે. અને એ આવીને જો ખરેખર થાય તો જે આત્મા પ્રાપ્ત થાય, આત્મા રૂપ, એ ભાંગો બદલાઈ ગયો પાછો. સાદી અનંત, હવે સમાધિ સુખની શરૂઆત થઈ, શાશ્વત સુખની શરૂઆત થઈ, આત્મિક સુખની શરૂઆત થઈ, પણ કેવી? અનંત અનંત સમાધિ સુખ
અપૂર્વ અવસર
કેવી બદલાઈ જાય છે. અનાદિ અનંત માંથી અનાદિ શાંત, એમાંથી સાદી
અનંત,
અનંત સાદી શાંત, સાદી અનંત, એવો ભાંગા બદલાય છે. આ ત્રણ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રત્નત્રયને પામવાથી અનાદિ બંધ. બરોબર સાહેબ, ભલે અનાદિમાં જતા હોય તો સારું, રોગ તમારો મૂળમાંથી જાય તો કેમ કે તારે દવા આપું. બોલ, અત્યારે બતાવ્યું છે કે ફરી ન થાય અને મૂળમાંથી રોગ જાય એવું કરવું છે. આપણે ડોક્ટર કહો કે મૂળમાંથી કાઢો તો સારું. આ અનાદિનો છે, આનાથી છૂટી શકાય છે એવું આપના ધ્યાનમાં આવતું તો આથી તો શ્રેષ્ઠ. તમારે હમણાં તાત્કાલિક કાંઈ એવો ઉપાય કરવો નથી, પણ મને કાયમી મૂળમાંથી જાય એવો અનાદિના બંધ જવા જોઈએ. આ મારું દર્દ છે, મૂળનું છે, મૂળ કાપી નાખે છે. અનાદિ બંધ જાય છે એટલે બંધની અસ્તિત્વ જ જાય છે. એની કે છે તો તને યુક્તિ બતાવો. આ યુક્તિ કે છે
ઉપદેશ સદગુરુનો પામવો રે, તળી સ્વચંદ્ર હે પ્રતિનંદ મારગ સાંભળો જીવનો.
ઉપાય શું? શરત પછી પેલા ઉપાય શું? શરત પછી આવશે. પેલું અડધું વાક્ય બરોબર સમજી લો. ઉપદેશ મળે કોનો? સદગુરુ. એ ઉપદેશ સાંભળવો
નહીં,
જાણવો
નહીં,
પામવો. એ જાણ્યું, એની પ્રકૃતિ કરી તો પામવું. એટલે હવે મેં સમજાવ્યું છે ત્રણેય, જે હવે જવું કેવું છે. હવે તો જ્ઞાન દર્શન ત્રણેય જોઈ છે, એટલે તું એનો ઉપદેશ આવજે, કામ દે. તું એનો ઉપદેશ માં કે છે કે તું પ્રકૃતિ કરજે, અને પ્રકૃતિ કરજે એટલે પામી શકે, ચારિત્ર પામે તો ને અનાદિ ના બંધ ગયા. માત્ર ઉપદેશ ની તો પછી ફરીથી ત્રણે ત્રણ શરૂ કરવી પડે સીધી ફરીથી. હવે પામો, હવે એટલું ધીરે પ્રભુ, હવે તો પામવું જ છે, હવે તો પામવું જ છે. ઉપદેશ સદગુરુનો પામવો એટલે એ ઉપદેશને પરિણીત કરવો, અને પરિણીત પ્રકૃતિ વિના બોધ મળે, અને બોધનું પરિણામ થાય એને કહેવાય બોધિ. એ બોધિમાંથી જે ફલશ્રુતિ થાય એ સંબોધિ, અને સંબોધિ એટલે સમ્યક દર્શન, જ્ઞાન અને પ્રદાય રત્નપ્રી. એ ત્રણ રત્નપ્રીની પ્રાપ્તિ કરી બોધથી એનો પ્રારંભ થયો. પણ એ બોધને અહીંયા પામવો શબ્દ મૂકું એટલે માત્ર સાંભળીશ તો કંઈ કલ્યાણ થશે એ નહીં કર. હવે સાંભળવાનું બહુ કર્યું, ગુરુનું તપ પામવાના હોય, ગુરુને પામવાના હોય, સાંભળવાના ન હોય. અને સાંભળવાના ન હોય અને પામવાના હોય એનું રહસ્ય સમજાય છે. ગુરુ ન બોલે તોય ગુરુ સમજાય, ગુરુનું મૌન એ પણ ઉપદેશ જ છે. ગુરોસ્તુ મૌનમ શિષ્યા ઉપદેશ વ્યાખ્યાન, શિષ્યને માટે એ તો વ્યાખ્યાન છે. મહાવીરનું મૌન ચંદ્રકોશિયા સામે, ચંદ્રકોશિયા સામે મહાવીરનું મૌન. આદમની કથા બોલતા હતા પણ મહાવીરના મૌનમાં ચંદ્રકોશિકને અનંતાનંદી કસાયમાં છે ડૂબી ગયા. માત્ર દ્રષ્ટિ થઈ, જ્ઞાનીની દ્રષ્ટિથી એને સ્મરણ જ્ઞાન થયું. ઓહો, ત્રણ ત્રણ ભાવથી આ ક્રોધની માત્રામાં અધોગતિ થતી જ ગઈ. સાધુમાંથી તાપસ થયો અને તાપસમાંથી નાગ થયો ચંદ્રકોશી. આ અનંતના બંધીના બંધ બંધાતા રહે છે આ ભગવાનનું મૌન અને એનાથી પાછું. તો ગુરુને પામવાના છે, એક આપણી વિશેષતા શું છે? ગુરુને શબ્દ એ જ છે, પામવા. પોતાના માતા બદલાવી
નાખવા,
જાણ મન આગળ કારણ મૂકી દીધો તો પછી નહીં ગઈ તો મન માં ફેરફાર જ કરે. ગુરુને પામવાના છે એટલે ગુરુને માપવાના. માપવાની અંદર તો શું છે કે પેલું કસોટી છે એ તો ગુરુ જ્ઞાની છે તેની એટલી ઈચ્છા. ધર્મ પામવો છે તો એ ધર્મ પામવો. માપવાનો તો આને બસ એ આ છે પછી આ કરે છે ને આ નક્કી કરતો. માપવામાં ફૂટફટી કોની આવે? પોતાની આવે. પોતાની ફૂટપટીથી ગુરુને માપવા છે એટલે ન ઓળખાય. હવે એને એમ થાય કે કોઈ વ્રત કરનારો માણસ હોય ને તો એ ગુરુને માપે કરે કે કેટલું વ્રત કરે છે, એને કેટલા માસ ખાવા કરે છે, એ કેવી રીતે? અમે તો રોજ ગોતરી હોઈએ, કાંઈ વાતમાં માલ નથી. કોણે કીધું? જે તપ કરનારો છે, વ્રત કરી શકે છે, એને માયકું કઈ ફૂટપથી થી માયકું કે હું વ્રત કરું છું તો આને તો આનંદ કેટલું વ્રત કરતો હોઉં છું. હું અઠાઈ કરું તો આનંદ માસ ક્રમણ કરવું છે અને હું માસ ક્રમણ કરું તો આનંદ જલ્દી નાના ભૂખે કરવું છે. અને જે ન મળે તો આ કાંઈ વાતમાં માલ ત્યાં જેવા જેવા નથી, એમાં કઈ તમે આપણામાં જે નથી મેળવવા પ્રયત્ન કરો, જે છે એની કઈ ચિંતા અત્યારે કરવી નહીં. ઉપદેશ સદગુરુ નો એટલું મહત્વનું વાક્ય થઈ ગયું. અત્યાર સુધી ઉપદેશ એટલે શ્રવણ કરવો. સામાન્ય રીતે આપણે ઉપદેશ માટે કંઈક સાંભળો, કંઈક સાંભળશો તો કલ્યાણ થશે. હાલો સ્વાધ્યાય આવવું છે ને, સાંભળવા જોઈએ અને ત્યાર પછી સાંભળવાની આજે જરા મજા આવે. હજી કઈ ભૂમિકામાં છે? સાંભળવા. ત્યાં સુધી હજુ સુપર ફ્લુઅસ આપણો પ્રયત્ન છે, ગાંભીર્ય નથી. ગાંભીર્ય તો પામવામાં છે, કારણ કે શબ્દની પાછળ રહેલો અર્થ, શબ્દની પાછળ રહેલો આશય, શબ્દની પાછળ રહેલો ભાવ, શબ્દમાં છુપાયેલું રહસ્ય, એની ગૂઢતા એ પકડવી ત્યારે તમારે શબ્દ તો એ નહીં છે, આ પામવો છે. અને આ સાંભળવાની પ્રક્રિયા બહુ કહ્યું અને પછી સાંભળી સાંભળીને અખાએ કીધું અને તોય અખા ન આવ્યું. આટલું સાંભળ્યું પણ એને સાંભળ્યું, ગુરુને એને સાંભળ્યા. ઉપદેશ ગુરુનો સાંભળો, ઉપદેશ પામ્યો.
બિટવીન ધ લાઈન આપણે ત્રણ વાત કરી, બિટવીન ધ લાઈન પછી ત્રણ વાત કરી.
એનો ઉપયોગની એકાગ્રતા કેટલી છે? અને આશય છે પકડાય, આશય પકડાય કે ગુરુ જે શબ્દ વાપરે છે એનું પ્રયોજન શું છે, એનું હેતુ શું છે, એ શું કહેવા માંગે છે, શું કહી રહ્યા છે એમાં નહીં. વાહ, કેવા કઈ મતલબ ને કઈ કહેતા હોય બને, કોઈ ગુરુનું ભાષા જ્ઞાન ન હોય શક્ય છે કે
નહીં?
એમની પાસે સાહિત્યકાર જેવી કવિ જેવી ભાષા અને જ્ઞાન શુદ્ધ હોય કે નહીં? તો એની પાસે જે ભાષા છે એ ભાષાથી એનું પોતાનું જે શુદ્ધ 100% સોનું આપણે કહીએ એ એની ભાષાથી કે હવે આપણે એને પામવા છે તો આપણી ભાષાના ધોરણ ઉપરથી એને પામશું કે એના ભાવના ધોરણ ઉપરથી પામવું? પામવો છે માટે, પામવો છે તો ભાષા ઉપર લક્ષ્ય
નહીં,
શબ્દ ઉપર લક્ષ્ય નહીં, શબ્દની પાછળ એને જે કહેવું છે એ મને પકડાય છે. ગર્ભિત એને જે કેવું છે એ જે કેવા ધારે છે એ સમજાય, એ કહેતો નથી પાછો, કહી શકતો નથી તો પણ સમજાય મારે એને પામવો છે. એ ક્યારે બને? એ બે વચ્ચેનો સંબંધ શું છે એ નક્કી કરો. કે જો ગુરુ પ્રત્યેની ભક્તિ હોય, ગુરુ પ્રત્યેનો આદર હોય, ગુરુ પ્રત્યેની શ્રદ્ધા હોય, તો ગુરુ જે કહે પકડાઈ જાય, એનું આશય પકડાઈ જાય, શું કહેવા માંગે છે પકડાઈ જાય, એ શબ્દ કદાચ ન પણ બોલ્યા હોય તો પણ પકડાઈ જાય. માં અને દીકરા વચ્ચેનો કેવો સંબંધ, વાત્સલ્ય કેવું, દીકરાની ભાષા નબળી હોય, એને દૂધ જોઈએ છે, એને જમવું છે, એ આ માગે છે, એ બધા બોલી થી તે માગે છે, બાકીના બધા કે પણ એ કઈ કહેતો તો નથી, શું તમે એમ તમે બોલા કે તમે ન ખબર પડે મા કે મને ખબર પડે અને શું જોઈ છે એ મને. સંબંધના આધાર ઉપર વિચારોનું સંપ્રેક્ષણ થાય છે અને પકડાય છે. રિસેપ્શન ઇઝ ડિપેન્ડિંગ અપોન ધેટ રિલેશનશીપ. સાંભળનાર શિષ્ય છે, જિજ્ઞાસુ છે, એટલે નથી કહેવાયું છતાં તે કદાચ ભાષા જુદી હોય, કદાચ શબ્દ જુદા હોય, પણ ભાવ જુદા
ભાવ એક હૈ સબ જ્ઞાની કો મૂર્ખ ભેદ ન પાવે અપનો સાહિબ કો પહેચાને સુર શરીલા પાવે અબ મે સાચો સાહિબ પાયો.
મને સાચો સાહેબો મળી ગયો, મને એનો ભાવ પકડાય છે, મારે એની ભાષા સાથે કોઈ મધીર અને મૂંગા દેવા એના સંસારિક જીવન હોય કે નો કેવી રીતે ચાલતા હશે? અરે એમાં કેવું પડે, અમે જુએ કે સમજી જવાનું શું જોયું છે? પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિને શું જોઈએ છે પુરાણ ફોડ પાડીને કેવું પડે, અને ફોડ પાડીને કેવું પડે તો સમજી
લેવું.
પત્ની જો પતિનો સંકેત ન સમજી શકે ઝઘડો કરતા રહે, આ એનું સમર્પણ છે. ઇન્દિરા ગાંધી વાત નહીં કરવા, એની વિદ્યા જ્ઞાન છે, પત્ની પત્ની છે, સ્ત્રી સ્ત્રી છે, માતા માતા છે, એની ટોલી જગતમાં કોઈ ન આવી શકે. ગમે તેવો પુરુષ હોય અને ગમે તેટલો મહાન હોય, તાકાત નથી એની સ્ત્રીની ટોળે આવી શકે. હા, તો આપણી વિપરીત કલ્પના છે, આપણું ભારોભાર જ્ઞાન છે કે સ્ત્રી નીચી છે અને પુરુષ. આપણો આપણા ઉપર લાદી દેલું અજ્ઞાન છે. જે સમાજે સ્ત્રીને માતા તરીકે જોઈ છે, પરસ્ત્રી માત સમાન, એ સમાજની અંદર એની તો ઊંચી ભૂમિકા હતી માતૃવંદનાની. એ વાત આપણે છોડી દઈએ, સામાજિક વાત ન બની. ઉભય ઉભયની વાત જ છોડી દો, આનું સ્થાન તો અપર છે, શ્રેષ્ઠ છે, વધારે પાવરફુલ છે. પતિને સ્ત્રીની લાગણી સમજતા વાર લાગે કે નહીં તો ન પકડાય. સ્ત્રીની વાત એના ઘરે આવે, સમિત હોય અથવા એની તબિયતમાં કઈ ફેરફાર હોય તો પેલું કોણ પકડે? ડોક્ટર પેલાઓ, ડોક્ટર પછી તમારા પગડા કહીએ કઈ જુદા છે, પગરો છે. અરે આ સમાજે આધ્યાત્મિકતા અહીંયા પણ એટલી કીધી છે, અને એ માતાઓનું સ્થાન જે મૂક્યું છે. શું આ દુનિયાનું કહેવાતું આ સોશિયોલોજી શું કરશે એને સુધી ક્યાંય ખબર, કેમ કે એ ઉપર છે, સુપર ફ્લુઅસ નોલેજ છે. તો અહીંયા કે છે કે ગુરુ ને શિષ્યના સંબંધ આવા હોય છે કે એને ભાષા તો પછી સંકેત, સંકેત બસ ઈશારો બસ છે. ગુરુ ફરવા જાય છે અને એના શિષ્ય થોડા વખત પછી એના આશ્રમમાં ગુરુ પાસે ફરી આવે છે મળવા. એની સાથે એક એનો સાથીને લઈને આવે છે, સવારના ઘોરમાં ફરતા હોય છે, એ જીવે છે. અને પછી ઓલો સાથી જે ભેગો આવ્યો છે ફરવા, એ ભેગો હાલો આપણે જાય અને મેં કોમેન્ટ કરી, વાહ શું સુંદર પ્રભાત છે, વાહ શું સુંદર સૂર્યોદય થઈ રહ્યો છે, પક્ષીઓના કલરવ છે, સરસ મજાનો નદીનો કિનારો છે, પુષ્પો બધા ખીલી રહ્યા છે. તો ઓલા કઈ બોલાઈ ગયું, વાહ શું સરસ પ્રભાત છે. આશ્રમના પહોંચ્યા પછી ગુરુએ કીધું કે તારે મારી સાથે આવું તો આવજે, તારા સાથીને લાવતો નહીં, એને બહુ ગોળગોળ કરવાની ટેવ છે, એને બહુ ગોળગોળ કરવાની ટેવ છે. ઓલો વિચારમાં પડ્યા, ઓલા સાથી એને કીધું તારે આવવાનું નહીં, ગુરુ ના પાડી છે, પણ હું કઈ બોલ્યો જ નથી. તો એને કીધું કે તું બોલ્યો નતો તો શું સરસ પ્રભાવ છે, એની જાહેર તારે કરવાનું. જે બધા છે એ બધા જાણે છે, તો જે અનુભૂતિનો વિષય છે એ શબ્દનો વિષય નથી. તું કેમ બોલ્યો શું સરસ પ્રભાવ છે? આ બધા પ્રભાતની અંદર પ્રકૃતિના પરિબળો તારી પ્રશંસાની રાહ જોઈને બેઠા છે કે તું કેટલો સરસ પ્રભાત છે, અને તું ન બોલ્યો હોત તો પ્રભાત સરસ નથી. શું કામ બોલ્યો? અનાવશ્યક બોલવું એ બકવાસ છે. સંકેતને સમજો, પ્રકૃતિ પણ સંદેશ આપે છે. સંકેતને સમજો, આખી જીવ સૃષ્ટિ સંદેશ આપે છે. સંકેતને સમજો, જીવો ભયભીત થઈને અહીં ત્યાં દોડતા હોય, સમજે કે ક્યાંક પ્રકૃતિનો પલી થવાની સંભાવના છે. ચીસાચીસ પશુઓ કરતા હોય તો તમે સંકેતને સમજો કે કંઈક અશુભની પળ આવી રહી છે. એમ ગુરુ સમસ્ત પોતાના ધ્યાનની અંદર લીન છે, જ્ઞાનમાં લીન છે. નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે એના શરીરની ચેષ્ટાઓમાં એના સંકેત પ્રદર્શિત થાય છે. કંઈક પણ ક્રિયા બને અને બરોબર જો અનુકૂળ ન બની હોય ને, ગુરુની આંખ ફરે, બોલવાની જરૂર છે, ગુરુને પામવાના છે. ગુરુને પામવા છે એટલે આત્માને પામવો છે, કે ગુરુની પ્રત્યેક ચેષ્ટાના રહસ્યો નિરી વ્યાસન કરવું, અક્ષર બહુ તે
અને કોને લખ્યો છે?
પ્રભુ
સાત પગથિયા બતાવી રહ્યા મેં કીધું કે સત્પુરુષની પ્રત્યેક ચેષ્ટાના નિધિ ધ્યાસન કરો, એમાંથી જે સંકેત મળશે, એમાંથી જે ઉપદેશ મળશે એ કદાચ બોલશે તો નહીં મળે. બોલવાથી વાણી અધૂરી હોવાને કારણે એ વાત કદાચ તૂટક થશે, અધૂરી થશે, પણ નહીં બોલવાથી જે સમજાશે તે પૂર્ણ સમજાશે. પરમાર્થ માર્ગની અંદર આ રહસ્યો છે, એના અદભુત રહસ્ય. માટે સદગુરુને કૃપે સાંભળવો નહીં, સાંભળવો તો એ બોલે તો જ ઉપદેશ મળે, ન બોલે તો વાત પૂરી થઈ, અને પામવામાં એ ન બોલે, એ ન બોલે તે મળે, એની ચેષ્ટામાંથી મળે, એના પ્રત્યેક વ્યવહારમાંથી મળે. અને એ કૃપાનો દેવ લખ્યું એ સદગુરુની મૂર્તિમાં વગર સમજાય એ પણ જીવ સ્વરૂપને કેટલાને પત્ર મળી યાદ નથી, 250 જો આપણે પામવો છે સદગુરુનો, સાંભળવો નથી. 287 પાના નંબર છે. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તે એવા સ્મરણથી નથી સમજાતું. પછી પ્રત્યક્ષ જોગે વગર સમજાવીએ પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે યોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે, કારણ કે મૂર્તિમાં મોક્ષ નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે એ છે તું છો મોક્ષ સ્વરૂપ. તો સાહેબ કીધું તો હું તો નથી, તું નહીં, આવા જે બધા છે જ્ઞાની પુરુષો એ મોક્ષ સ્વરૂપ છે, માટે તમે આરાધના એના પ્રત્યે ભક્તિભાવ આવે, અને એના પ્રત્યે તમે આવો ભક્તિભાવ આવશે તો વગર સમજાવીએ પણ સ્વરૂપ સ્થિતિ વગર સમજાવી. ગુરુનો ઉપદેશ જો સાંભળવાનું લખ્યું હોત તો એ બોલે ત્યારે વાત થાય, જો બોલે ત્યાં સુધી તો કઈ કન્ડિશન અલગ લઈશ. પેલા પામવો છે નક્કી કરે પેલા સાંભળવો છે કે પામવો, એવાથી આપણે ક્લિયર થયા નથી. અને આપણને એમ થાય કે બોલ્યા ને કઈ વ્યાખ્યાન નું આયોજન હતું, કઈ મેળ્યું? સત્પુરુષ પાસે ગયો, બેઠા હતા, જોયા અને પાછો આવ્યો, કીધું શું કઈ મળ્યું, કઈ બોલ્યા કારણ કે એના મગજમાં ઉપદેશ સાંભળવાનો છે, પામવાનો નથી. સાંભળવામાં ઓલો બોલે તો તારે ગ્રહણ કરવાનો છે, બોલે તો પામવાની અંદર એ કઈ ન કે તો તારે ગ્રહણ કરવાનો છે. તો એમાં પ્રક્રિયા કઈ થઈ? ઓલાની બોલવાની મુખ્ય છે, અને પછી હું જેટલું સંભળાય એટલું સાંભળું, પણ પામવામાં એને કઈ નથી કરવાનું, એ તો મોક્ષ સ્વરૂપ જ છે અને મૂર્તિમાં મોક્ષ છે. જે કઈ કરવાનું છે, તારી જે ઇન્દ્રિય કામ કરતી હોય એ ઇન્દ્રિયોથી, અને મન કામ કરતું હોય તો મનથી, બુદ્ધિ કામ કરતી હોય તો બુદ્ધિથી, તારી સમજ જે કામ કરતી હોય એનાથી આ પુરુષને પામી લે, એનો ઉપદેશ પામી લે. કેમ કે એનો ઉપદેશ શું, તો એને જે કઈ એના મનમાં છે એના ચારિત્રમાં, એટલે એને જ્ઞાન દર્શન ચારિત્રનો ભેદ ત્યાં નથી. કેણી કાંઈ અને કરણી કાંઈ એવું સદપુરુષનું સ્વરૂપ નથી, એ તો જે કરે છે એની પ્રત્યેક ચેષ્ટા આત્મિક છે.
આ ભેદ સ્વરૂપે છે, એક ભેદ સ્વરૂપે છે, પણ એ પોતે સ્વરૂપ ની અંદર એવો છે કે એની પ્રત્યેક ચેષ્ટા એના આત્મત્વનું પ્રતિનિધિત્વ કરે છે. તો બોધ થી એને આત્મા જ આપવો છે ને, તો આ આપી દેવો છે. પણ મુશ્કેલી ક્યાં છે? પામવામાં વધારે જવાબદારી કોના ઉપર આવે છે? લેવા વાળો જેને પામવું છે એના ઉપર, અને બોલતો નથી ને પામવું છે. જે બોલતો નથી એનો ઉપદેશ પામવો છે એ શું કહેવા માંગે છે? જરા પ્રયત્ન કરવો પડશે. આપણે મંદિરમાં જઈએ, પ્રતિમાજીની સામે ઉભા રહીએ, બરોબર? દર્શનમ દેવ દિવસે, દર્શનમ પાપનાથમ, દર્શનમ સ્વર્ગ સ્વપ્નમ, દર્શનમ મોક્ષ સાધનમ. અહીં સુધી પહોંચાડી દીધા. મોક્ષ શું કહ્યું એને? કઈ કીધું ને આપણે? કહ્યા ને. હવે પ્રતિમાજીના દર્શન કર્યા પછી આપણે પાયમાં એ જવાબદારી આપણી કહીએ. જો સાંભળવું ને પામવાનો અત્યારે આપણે ભેદ પકડવાનો પ્રયત્ન કરે છે ને, પામવામાં શિષ્ય બધી જ રીતે ગ્રહણ કરે છે, એની ગ્રાહકતા કેટલી છે? સાંભળવામાં એની ગ્રાહકતા આખું તન મન મંચ વચનથી ન હોય, કાનથી હોય, મન ક્યાં જાય? પણ પામવામાં બધું કેન્દ્રિત કરે તો જ પામી શકે, નહીં તો પામી શકે. સામાન્ય દર્શન ની અંદર જે કહીએ છીએ કે પ્રભુ તારા દર્શન કરીને હું કૃતાર્થ, શું કામ એમ કઈ કીધું નથી. પણ એ બધી પ્રક્રિયા એ શિષ્યને દર્શન કરનાર, દર્શન કરનાર સાધક ની ભક્ત ની છે. એ ભક્ત ભગવાનને પામે છે, ભક્ત ભગવાનને પામે છે દર્શન કરવાથી. તો એ પામવાની પ્રક્રિયામાં કોણ છે? શિષ્ય. ભક્ત દર્શન કરવા ગયો છે કે પ્રભુ તમે નિરાધ મે એક સ્વરૂપ છે, અને એ તો આત્મારૂપ છે. એનું એક એક સ્વરૂપ તું પામસ. જેમ જેમ એનું દર્શન થાય છે તેમ તારું તત્વ દર્શન શુદ્ધ થાય છે. પામવામાં જેને પામવું છે એની કેટલી બધી જવાબદારી છે, અને એ ક્રિયા કેના પક્ષે રહેલી છે? શિષ્ય પક્ષના રહેલી છે, ગુરુના પક્ષે નહીં. ગુરુ તો બોલે અને ન પણ બોલે, છતાં શિષ્યને પામવાનું છે. તું સદગુરુને પામજે. કૃપારૂપે મુનિઓને કહ્યું, ઉપદેશને કહ્યું છે, તમે આ તમારા સાથીને લાવ્યા, કાલ મારા ગુરુ સરસ વ્યાખ્યાન આપે છે. તો કે આવું કોઈ બી કરશો નહીં, કેમ કે અમે તો બોલીએ અને ના બોલીએ, અને ન બોલીએ તો ઓલા શિક્ષક તો અમે શું કામ આવીએ એને લાવવાની વાત પછી? એવું નથી કીધું. મુનિઓને સત્સંગ કરાવે તો લખ્યું કે આંબાની ઝાડ ને કેવું વાત, અને અડધો કલાક સુધી બધા એકબીજા આને જ્યારે જ્યારે એને પ્રભુ મળ્યા છે ત્યારે ત્યારે આ મુનિ સુભાષભાઈ બધા પામ્યા છે, કે એને સદગુરુને પામવા છે. સદગુરુની સ્થિતિ, સદગુરુની અંતર અવસ્થા, સદગુરુનું અંતર ચારિત્ર એને પામવું છે, અને એની ચેષ્ટામાં, એની પ્રત્યેક કૃતિમાં, એની પ્રત્યેક વૃત્તિમાં એ પ્રતિબિંબિત થાય છે. અને જીવની પાસે જો આવી સૂક્ષ્મ દ્રષ્ટિ હોય તો એને જોતા જોતા બધું પામતો હોય, એને ભેદ જ્ઞાન થતું જાય કે દેહ હોવા છતાં આ દેહમાં નથી, દેહની ચેષ્ટા આની સાથે એની ચેષ્ટા ચેતનિક છે અને શરીર છે એ અચેતન છે. આવી અદ્ભુત ચેષ્ટાનો અનુભવ થાય. હંપીના સહજાનંદ સ્વામીએ પરમ કૃપાળુદેવની પત્ર ઉપર એમને તો બધા કાવ્યો લખ્યા છે, આખું વચનામૃત કાવ્યમાં એમને બનાવ્યું છે. એક સરસ મજાનું પદ છે, અવો ચૈતન્ય ચેષ્ટા ગુરુદેવની. અવો ચૈતન્ય ચેષ્ટા ગુરુદેવની, એ તો કૃપાળુદેવને જોયા છે, જેને સાક્ષાત જીવતો જાગતો ચૈતન્ય છે. કુંડાચાર્ય ભગવાને લખ્યું છે જ્ઞાનીની આવી દર્શાવી છે, ચૈતન્ય જ્યોતિ એ સમય ભાષે અનુપમ આ હો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા અનન્ય હો. તો આવી ચૈતન્ય જ્યોતિ અનુપમ ક્યારે છે કે જ્યારે સત્પુરુષ છે જેની નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે. આવો સદગુરુની ચૈતન્ય ચેષ્ટા એક પણ એટલે ગુરુનું મન એ પણ શિષ્યના કલ્યાણનું શિષ્યના મંગલનું કારણ છે. માટે આટલી જ વાત લઈને આપણે પૂરી કરીએ છીએ કે સદગુરુના ઉપદેશને આવો.